તારીખ 23/5/1994 શ્રી સમયસર ગાથા 198 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 187
સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે. અધિકાર એટલે સમ્યક દ્રષ્ટિ નો અધિકાર. સમ્યક દ્રષ્ટિના સમ્યકત્વને લીધે નિર્જરા થાય છે. અધિકારનો મૂળ મુદ્દો આ છે. સમ્યક દ્રષ્ટિના સમ્યકત્વને લીધે નિર્જરા થાય છે. મિથ્યા દ્રષ્ટિના મિથ્યાત્વને લીધે બંધ થાય છે, અશુદ્ધિ વધે છે. અહીંયા શુદ્ધિ વધે છે, અહીંયા અશુદ્ધિ વધે છે. દ્રષ્ટાંત એવી છે, સમ્યકત્વ હોવાને લીધે બાહ્ય ત્યાગ નહીં હોવા છતાં નિર્જરા છે, અને સમ્યકત્વ નહીં હોવાને કારણે બાહ્ય ત્યાગ હોવા છતાં બંધ છે. માટે સમ્યક દ્રષ્ટિનું સમ્યકત્વ નિર્જરાનું કારણ છે. એટલે આ સમ્યકત્વનો અધિકાર છે. નિર્જરાધિકાર છે એટલે સમ્યકત્વનો અધિકાર છે. એટલે એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે એની જાણવાની રીત કોઈ જુદી જાતની છે એમ કેવું છે. ઉદય વિવાગો વિવિહો કમાણ ગણિદો જીણબરે જાણક ભાવ એકો પોતાના અનુભવ થી જ્ઞાન પોતાનું છે, અનુભવ પોતાનો છે. ભગવાન જીનેન્દ્ર દેવ આમ કહે છે. કર્મોના ઉદયનો વિપાક કર્મનો ફળ જીનેન્દ્ર પરમાત્માએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે. અનેક ભેદ છે કર્મફળના. કેટલા ભેદ છે? અનંત કર્મ પ્રકારના કર્મના ફળના ભેદ છે. કેમ કે પ્રકૃતિ અનંત પ્રકારની છે, તો એના ફળ પણ અનંત પ્રકારના છે. તે મારા સ્વભાવો નથી. ગમે તે કર્મ ફળ આવે એને અને મારે કઈ લેવા દેવા નથી. હું તો એક નાયક ભાવ છું. મારા જ્ઞાનમયપણામાં હું રમું છું. જ્ઞાનમયપણે જ સ્થિર થાવ છું. મને પોતાને જ્ઞાનમયપણે અનુભવું છું. અને તેથી જે કાંઈ કર્મ ફળ આવે છે સંયોગમાં, એને મારે કાંઈ સંબંધ નથી. જગત ભલે એમ કહે કે આમને આવો ઉદય છે, ત્યારે ફલાણાને આવો ઉદય છે, અમારે કઈ ઉદય ઉદય છે. નારકીમાં રહેલા સમ્યક દ્રષ્ટિને દુઃખ નહીં હોવાનું કારણ આ છે કે આ નારકીનો ઉદય મારે નથી. અને ત્યાં મિથ્યા દ્રષ્ટિનું દુઃખ હોવાનું એકમાત્ર કારણ નરક નથી, પણ આ ઉદય મારો છે તે છે. દુઃખનું કારણ ઉદય મારો છે તે છે, સુખનું કારણ ઉદય મારો નથી તે છે. આમ છે કેમ કે ઉદય મારો થતા ઉદય ની ઉપાધિ જીવને દુઃખ પહોંચાડે છે. ઉદય થી ભીન પડ્યો અને ઉદય ભીન પણ છે, ભીન છે તેનાથી ભીન છે એનો ભીન પણ અનુભવ કરતા સુખ છે દુઃખ નથી, ભીન છે એનો અભિન્ન પણ અનુભવ કરતા દુઃખ છે અને સુખ નથી. આ સુખ દુઃખ નું મૂળ કારણ રૂટ કોઝ છે. આ વિવેકના જીવો કેમ દુઃખી છે? જગતમાં કોઈ સુખી નથી, રાજા સુખી નથી ને રંક પણ સુખી નથી. પછી વચ્ચેના બધા સ્તર વાળા એમાં આવી જાય છે. કેમ? ઉદય ની ઉપાધિ લઈને ફરતા હોવાથી મારો નથી એને કઈ ચિંતા નથી, એને ભય નથી, એને વિકલ્પ નથી, દુઃખ પણ નથી. એ સંબંધ માસ્ટર કી છે, પરિણમન કરવાની, જ્ઞાન નું પરિણમન કરવાની આ માસ્ટર કી છે. ત્રિકાળી માં હું પણ કરવું એટલે પોતે રાખથી ભિન્ન પણ અનુભવ હશે. જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી. આમાં ભાવ ઉપર લઈ લીધો છે, તો ઉદય વિપાકને ક્યાં લઈ લીધો? ભાવ ઉપર લઈ લીધો. કે કર્મના ઉદયના વિપાક કાળે જે કાંઈ એને અનુસરીને ભાવ થયો, શું ઉદય ભાવ થયો? ઉદય ને અનુસરતો ઉદય ભાવ જીવ નો થયો તે મારો સ્વભાવ નથી, એવું મારું સ્વરૂપ નથી. આ ભાવ થી ભેદ જ્ઞાન કરાયું. શેના થી ભેદ જ્ઞાન કરાયું? ઉદય ભાવ થી, વિભાવ ભાવ થી, વિકાર ભાવ થી ભેદ જ્ઞાન કરાયું. એ મારા સ્વભાવ નથી, હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક નય ભાવ છો. એ મારા સ્વભાવો નથી, બધા મારા સ્વભાવો નથી, તો કે કોણ છું હું? કે હું તો આનો અર્થ કર્યો છે. આનો અર્થ શું કર્યો? પ્રત્યક્ષ અનુભવ ગોચર મોજુદ પણે હયાતી ધરાવતો પ્રત્યક્ષ પણે અનુભવ માં આવતો હું નય ભાવ છો. કેવો ભાવ? નાયક ભાવ છું કે ટંકો ઉત્કીર્ણ, આંકડાથી ખુદાયેલું ઉત્કીર્ણ કરાયેલું હોય ભૂસી શકાતું નથી. બીજું બધું ભૂસાઈ જાય, ગમે તેવો ખરંગ હોય તો ભૂસાઈ જાય. એમ આ જ્ઞાયક સ્વભાવ ન ભૂસાય એવો જ્ઞાયક સ્વભાવ છે. જ્ઞ 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 પણ એ ચાલુ જ એનું જાગતી જ્યોત અંદર માં ચાલુ છે જ્ઞાન ને. એ જ્ઞાન ની જાગતી જ્યોત ન ફસાય એવી છે. એક સેકન્ડ માટે જ્ઞાન નું જાણવાનું બંધ કરી દો તો કરી શકાય એવું નથી. આત્માના પ્રદેશે પ્રદેશે એકનું ઠાસી ઠાસી ને જ્ઞાન ભરેલું છે, ઉભરાય ઉભરાય ને બહાર આવે છે. એના ઉભરા ને રોકી શકાય એવું નથી. આવો નિમિડ જ્ઞાન નો પિંડ આત્મા છે. નિમિડ એટલે ઘન, સોલિડ. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર આમાંથી એ કાયદું છે એકદમ. એશ ટંકોત્કીર્ણ એક નાયક ભાવો અયમ એશ્વ આપણો છે. આ હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર છું ને. નાયક ભાવ કેવો છો? મારો નાયક ભાવ ભૂસાય એવો નથી. ભલે અનંત કાળ થી જીવ એવા ટંકોત્કીર્ણ નાયક ભાવ ને ઉલ્લંઘન કરીને પરિણમે છે,
એનો નાશ કરીને પરિણામ આપી શકતો નથી, પણ એનું ઉલ્લંઘન કરીને પરિણમે છે તો દુઃખ દંડ ને ભોગવે છે. એનું ઉલ્લંઘન કરવાથી દુઃખ દંડ ને ભોગવે છે. પોતાની અવળાઈ ને લઈને, પોતાની અવળાઈ ને પોતે ઊંધાઈ કરે, કોણ રોકે એને? શંકર ભગવાન પણ એને રોકી શકે એવું નથી. પ્રત્યક્ષ અનુભવ છે, પરોક્ષ વિચાર નો વિષય નથી લેતા. હું આ જ્ઞાયક ભાવ છું એ પ્રત્યક્ષ છે એમ કે છે. અનુભવમાં આવે એવું છે. સુભાની જે પત્ર માં લીધું છે, મુજે તો મેરા એક જ્ઞાન તત્વ હે ગમ્ય હે, મને તો મારા અનુભવમાં મારું એક જ્ઞાન તત્વ ગમ્ય થયા કરે છે. બીજું મને કઈ અનુભવમાં આવતો નથી. ગમ્ય એટલે જ્ઞાન ગોચર થવું, અનુભવ ગોચર થવું. મને તો મારું જ્ઞાન તત્વ જ ગમ્ય છે, બીજું કઈ મને ગમ્ય થતું નથી. અનુભવ ગોચર બીજું કઈ થઈ શકતું નથી. આમ વેદજ્ઞાન કરે છે. શું જે વિભાવ ભાવો છે કર્મના ઉદયથી થતા, ઉદયના સંબંધે કર્મજનિત, આત્મજનિત નહીં પણ કર્મજનિત, એ કઈ મારું સ્વરૂપ નથી. એ પરપણે જણાય છે, જણાય છે ખરા, પણ પરપણે જણાય છે. મારું સ્વરૂપ પોતાપણે અનુભવાય છે. બસ અનુભવમાં જ્ઞાન આવી જાય છે. પ્રત્યક્ષ છે તો એ પ્રત્યક્ષ પણ પરિણમવું એવો એનો સ્વભાવ છે. જેમ જ્ઞાન અનંત છે એમ જીવની પ્રત્યક્ષતા પણ અનંત છે. અને તે સ્વસંવેદન દ્વારા પ્રત્યક્ષ થાય છે. સ્વસંવેદન પણ હા, એ પ્રકાશ ગુણનું પરિણામ છે. સ્વસંવેદન દ્વારા તે પ્રકાશે છે એટલે એને પ્રકાશ ગુણ કીધો. સ્વસંવેદન દ્વારા પ્રકાશ તો હોવાથી એને એને પ્રકાશ શક્તિ કહી છે. શાસ્ત્રોને દસમાં લીધું છે. એક બહુ સરસ ટુકડો છે, એક જ ટુકડો છે, બહુ સરસ. આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. એક તો અહિયાંથી પહેલા લીધી એની મોજુદગી, કે આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે. છે એમ નહી, અત્યંત પ્રગટ છે. કેમ પ્રગટ છે અત્યંત? કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં આવે છે. કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. સ્વસંવેદન પોતાનું જ્ઞાનનું જ્ઞાનને વેદન અનુભવમાં છે, માટે આત્મા અત્યંત પ્રગટ છે. આત્માની હયાતી પ્રગટપણે વેદવામાં આવે છે. સ્વસંવેદન દ્વારા આત્માની હયાતી પ્રગટપણે અનુભવવામાં આવે છે. અનુભવવામાં આવે છે એમ કહો, વેદવામાં આવે છે એમ કહો, એક અર્થ છે. ઘણા ટુકડા લીધા છે, એમાંથી આ એક હયાતી નો જોરદાર છે. સહજ, સામાન્યપણે, સહજપણે હું એ જ્ઞાયક ભાવ છું એના ભાનમાં સ્વભાવ પરિણામી થઈને પરિણમે છે. અને જે કઈ વિભાવ ભાવો કર્મજનિત છે, કર્મના ઉદયના સંગમાં જાય છે જેટલો અંશ, એ મારું સ્વરૂપ ને મારો સ્વભાવ નથી, એ પરના ખાતામાં ખતવાય છે, એ આત્માના પરિણામ અંશમાં હોવા છતાં પણ એ પરના ખાતામાં ખતવાય છે, હું છું એમ અનુભવ થતો નથી. પ્રત્યક્ષ આત્મા એક સેકન્ડ ના અસંખ્ય ભાગમાં, એટલે કે એક સમયમાં, કયા એક સમયમાં, કે વર્તમાન એક સમયમાં પ્રત્યક્ષ જ્ઞાનાનંદ, નિત્યાનંદ, નિર્મળાનંદ, હે, આત્મરસમાં ઝૂલતા હતા, પ્રવચન કરતા કરતા આત્મરસમાં, આત્મરસથી વિભોર થઈ જાય એમ છે. એ પણ એક જમાનો હતો, ગુરુદેવ પ્રવચન કરતા હોય ને સભા ભરેલી હોય, આખી સભા તરબોળ થઈ જાય, આ રીતે એનું પરિણામ આ રીતે છે. વિભાવ કયો કે રાગ કયો, રાગ ને જ્ઞાન જુદા છે, બસ રાગ ને જ્ઞાન જુદા છે, એ જોયું એને અનુભવ થયો, જોયું એને અનુભવ થયો, જોનાર ને અંદર છે એમ પરિણમવાની કળા લાદે છે, એ કળા છે, કેવી રીતે સ્વપર ની ભિન્નતા એ પરિણમવું, અભિન્નતા ને તોડવી, એ કળા છે અંદર. એ જે પરિણમન ને જુએ છે, જ્ઞાની પુરુષ ના સમ્યક દ્રષ્ટિ ના એ પરિણમન ને જે જુએ છે, જોવાની યોગ્યતા ધારણ કરે છે, જોવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે, એ પરિણમવાને યોગ્ય થાય છે. એ યોગ્યતામાં પરિણમન નું બીજ રહેલું છે. પ્રથમ સંકેત માં યોગ્યતા નું વર્ણન કર્યું, વચન ની પ્રતિ રૂપ શ્વસન નિરોધ ભક્તિ, જ્ઞાની ને જોયા ત્યારે એનું પરિણમન કેવું થયું એનું નિરૂપણ કર્યું છે. ખરેખર તો આપ્ત પુરુષ ના વચન ની પ્રતિ નેત્ર વિશ્વાસ ક્યાંથી આવે, નેતર વિશ્વાસ આવે, માણસ દાન દે તો એને ઉદાર, એની ઉદારતા દેખાય, દાન ની વાતો કરવાથી ઉદારતા દેખાય, કે દાન આપે એની ઉદારતા દેખાય, હે. જે બોધ પરિણમન થી મળે છે, મુમુક્ષુ ને જે બોધ પરિણમન થી મળે છે તે બોધ વચન થી મળતો નથી. એટલે પ્રત્યક્ષ યોગ નું આ મહત્વ છે. વચન તો શાસ્ત્ર માં છે, અને તો આચાર્યો ના વચનો છે, નાની કરતા ઊંચી બેઠક બેસીને લખેલા છે, પણ ત્યાં પરિણમન જોવા મળતો નથી, કેમ કે પરોક્ષ થઈ ગયા, લખનાર છે પરોક્ષ થઈ ગયા. એટલા માટે શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષ નો પ્રત્યક્ષ યોગ વધારે ઉપકારી થાય છે, એનું કારણ એ છે કે શાસ્ત્ર માં પ્રત્યક્ષ આત્મા વર્તતો નથી, આત્મા શાસ્ત્ર માં વર્તતો નથી, ત્યારે સત્પુરુષ માં તો આત્મા પ્રત્યક્ષ વર્તે છે. લીધો ને 249 માં એ બોધ સીધો અસર કરે છે. પ્રત્યક્ષ જોવા મળે એની અસર થાય છે એટલી અસર પરોક્ષતાના કોઈ સાધનથી થતી નથી. આજે જોવા જાય છે ને ક્રિકેટ માં દેશ પરદેશ સુધી જોવા કરવા જાય છે, ટીવી ઉપર તો એને સારી રીતે દેખાડે છે આઠ એંગલ થી. અહીંયા તો એક જ એંગલ થી જોવા મળે, પ્રત્યક્ષતામાં તો જ્યાં બેઠો હોય ત્યાંથી જોવા મળે, બીજી સાઈડ થી જોવા ન મળે, બાજુવાળાને દેખાય એટલું પોતાને ન દેખાય. અને ત્યાં તો આઠ બાજુના કેમેરાથી આઠે આઠ ફોટા દેખાડે, તો પણ પ્રત્યક્ષતાનો રસ આવે એટલો પરોક્ષતામાં આવે. આ તો સર્વસામાન્ય અનુભવ ઉતર છે કે નહીં, તો ત્યાં શું કરવા જાય, જવા વાળા ખર્ચા, ટાઈમ બગડે, બધું થાય કે પ્રત્યક્ષ દાખલો છે બધાને અનુભવમાં આવે એવો દાખલો છે. પ્રત્યક્ષ ની અસર થાય ઘણા દાખલા છે, આ એક્સિડન્ટ ના દાખલા છે. જે એક્સિડન્ટ થયો એ વાહનમાં પોતે હોય અને એને જે અસર થાય એવી અસર એના 10 ફૂટા જોનારને પણ ન થાય. એને ભલે એક જ ફોટો જોયો હોય એક્સિડન્ટ થયો હોય ત્યારે, એ અસર કાઢવી મુશ્કેલ પડે. કોઈનું મૃત્યુ પ્રત્યક્ષ જોવે, મરતો જોવે અને એના સમાચાર સાંભળે, એટલો ફેર. છાપામાં એને ફૂલ હાથ ચડાવીને બધું ફોટા દેખાડ્યા હોય, કેટલો ફેર પડે. નજરે જોયું હોય તો ખસે ખસે નહીં, ખસેડવા માંગે તો ખસે નહીં, એટલી અસર આવી જાય છે. હવે તો પર પદાર્થ ની આટલી અસર આવે, તો નિજ પદાર્થ ની પ્રત્યક્ષતા ની કેટલી અસર આવે. સીધાશે મૂકો, પર પદાર્થ ના પ્રત્યક્ષતા ની ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, પર પદાર્થ છે, વિષય પર છે અને એને જાણનારું જ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. જ્યારે નિજ પદાર્થ છે અને એને જાણનારું જ્ઞાન અતિન્દ્રિય પ્રત્યક્ષ છે, એટલો બધો ફેર પડે. પર પદાર્થ ને જાણનારું જ્ઞાન પર પદાર્થ માં વ્યાપ્યા વિના જાણે છે, જયારે નિજ પદાર્થ ને જાણનારું જ્ઞાન નિજ પદાર્થ માં વ્યાપીને જાણે છે, એટલો બધો ફેર છે. વ્યાપક ભાવે અને વેદ્ય વેદક ભાવે અનુભવ કરે છે અને જાણે છે, બે કરે છે. જયારે અવ્યાપક પણે માત્ર જાણે છે, અનુભવી તો શકતો જ નથી, એટલો બધો ફેર છે. તો એટલી અસર આવે છે. આ દવા શું ગણે તો બેભાન થાય છે કે નહીં, પર પદાર્થ ને જાણતા આ દશા થાય તો સ્વ પદાર્થ ને અનુભવતા કેવી દશા થાય, કે સાતમી નારકેલી વેદના ને પણ ઉલ્લંઘન કરી શકાય છે. નહીતર વેદનાથી છૂટવું મુશ્કેલ છે, પીડાથી છૂટવું મુશ્કેલ છે. પણ એક આત્મ સ્વભાવ અને સ્વસંવેદન એવી ચીજ છે કે જે સાતમી નારકીની પીડાથી પણ જીવને મુક્ત કરી દે છે. હે અંતર ઘટા ઘટે, આ ચૈતન્ય નો ચમત્કાર છે, ચૈતન્ય નો આ ચમત્કાર છે. ગમે તેવી વેદના છૂટી જાય, જાણે છે જ નહીં. ઉપયોગ છે ને સાતમી નારકીમાં સમ્યક દર્શન લઈને તો કોઈ જાય નહીં, સમ્યક દ્રષ્ટિ ત્રીજી નારકી થી તો નીચે જાય નહીં. નારકી નો બંધ થઈ ગયો હોય મિથ્યાત્વ ની ભૂમિકામાં તો પણ ત્રીજી થી આગળ તો જાય નહીં. સાતમી માં જેને સમ્યક દર્શન થાય છે ત્યાં નવું થાય છે. એનો અર્થ શું કે એટલી પ્રતિકૂળતા વચ્ચે પણ સ્વાનુભવ થઈ શકે છે, કરી શકાય છે અને એ જીવના પુરુષાર્થ નો પરાક્રમ છે, થઈ શકે છે. કામ ઘણા છે હવે કેટલા કામ બાકી છે? બધા બના છે. એવું છે. કૃપાલદેવ લખ્યું છે, રાંડી રૂવે માંડી રૂવે, પણ આ તો હાથ ભરતાર વાળી રૂવે છે. છતાંય પોતાનું હિત સાધતો નથી. હિત તો સાધતો નથી, હિત સાધવા માટે એને પ્રમાણિકતા પણ રહી નથી. ઠીક, તો કામ થઈ જાય. આમ કોઈ કે તમારી ઈમાનદારી ઉપર અમને વિશ્વાસ નથી તો કેટલું ખોટું લાગે. કોઈ એમ કે ભાઈ તમારા વિશ્વાસ નથી એમને, બે ઈમાન છો એવું ન કે, શબ્દ કડક ન વાપરે, મીઠા શબ્દમાં કહી દે અમને વિશ્વાસ નથી. હે, કેવું લાગે? પણ જે પોતાનું આત્મકલ્યાણ પ્રમાણિકપણે કરવા તૈયાર નથી, એ બીજી બધી વાતમાં પ્રમાણિક છે, એ કેવી રીતે માનવું, કેવી રીતે સ્વીકારવું? આ તો એક ઓળંબો છે. કોઈ રીતે જીવને ચાનક ચડે અને આત્મકલ્યાણના રસ્તે લાગે. હે, વાત સાચી છે, પણ સાચી વાતને રજૂ કરવાનો એક ઓળંબો છે. ભાવાર્થ આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યક દ્રષ્ટિ પર જાણે છે. સામાન્યપણે એટલે છે વિવિધ પ્રકારના જે કર્મજન્ય ભાવો છે, છે તો બધાને એક પર સામાન્ય કરી નાખ્યા. એનું સામાન્યપણું શું છે કે પર પર છે એટલે મારે એને કઈ લેવા દેવા નથી. સંબંધ તોડ્યો, અનાદિનો સંબંધ હતો એ તોડ્યો, સમ્યક તો થતા એ સંબંધ તોડી નાખ્યો. પરપણું આવતા તે વિભાવ ભાવોનું જોર તૂટી જાય છે. શું થાય છે? જેમ કોઈની કમર તૂટી ગઈ હોય, એવો માર લાગ્યો હોય, કમરનું હાડકું તૂટી જાય, પછી એને 500 ગ્રામ વજન ઉપાડવું હોય તો હાથેથી ન ઉપાડી શકે. હાથેથી 500 ગ્રામનું વજન પાણી ભરેલો લોટો ન ઉપાડી શકે. કરશો, કમર તૂટી ગઈ હોય તો એટલી કમજોરી આવે એને. વિભાવ ભાવોને પર જાણે એટલે એની કેડ ભાંગી ગઈ. જાઓ, વિભાવની કેડ ભાંગી ગઈ. દેખાય, કોઈ વાર યુદ્ધ કરતા દેખાય ત્યારે કેવા લાગે? કમર ભાંગી ગયેલા દેખાય. પર જાણે છે અને પોતાને એક જ્ઞાયક સ્વભાવ જ જાણે છે. માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, સાક્ષી ભાવે ભિન્ન રહીને સાક્ષી ભાવે રહું છું અને મારા જ્ઞાયક ભાવના અનુભવમાં રહું છું, બીજાનો અનુભવ મને થતો નથી. સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે આમ જાણે છે, તો વિશેષપણે શું જાણે છે? એની ગાથા 199 મળી ગઈ છે. વિષયનું પ્રતિપાદન કરવું છે ને, એટલે બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે. મારા પિતા નથી એટલે એમાં પોતાપણાનો અનુભવ છૂટી ગયો છે. કેમ કે બે વાત મોજુદ છે, સ્વભાવ પણ મોજુદ છે અને વિભાવ પણ મોજુદ છે. અનાદિથી એકલો વિભાવમાં સ્વપણું કરે છે, એને પ્રશ્ન પૂછીએ કે સ્વભાવ મોજુદ છે એમાં શું કરવા સ્વપણું કરતો નથી, તારું અસ્તિત્વ તો તારા સ્વભાવમાં છે, અથવા અસ્તિત્વ ગુણ અસ્તિત્વ શક્તિ તો સ્વભાવમાં છે. ત્રિકાળી ત્રિકાળી અસ્તિત્વ શક્તિ ક્યાં છે કે સ્વભાવમાં છે, એ મોજુદ છે એમાં સ્વપણું કેમ પોતાપણું કરતો નથી. જ્યાં અસ્તિત્વ શક્તિ છે ત્યાં છે પણ પોતાનું હોવાપણું અનુભવ કરે તો વિભાવમાં વિભાવ હોવા છતાં એમાં પોતાપણાનો અનુભવ થઈ શકે નહીં કે રહી શકે નહીં. જો વિભાવમાં થાય પોતાના અસ્તિત્વનો અનુભવ તો સ્વભાવમાં થઈ શકે નહીં, સ્વભાવમાં થાય તો વિભાવમાં થઈ શકે નહીં. આ વસ્તુ સ્થિતિ છે. હવે સીધી સાદી વાત એ છે કે છે ત્યાં અનુભવ કર, અસ્તિત્વ છે ત્યાં અસ્તિત્વનો અનુભવ કર. જ્યાં અસ્તિત્વ નથી ત્યાં અનુભવ કરીને દુઃખી શું કરવા થશે એમ કેવું છે. હવે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે. શું 199 ગાથા એમ 199 માં કહે છે, ભોગલ કમમ રાગો તસ વિવાગો દો ધવદી એસો નદુ એસ મજ્જ ભાવો જાણગ ભાવો હું અહમ એકો. ઉદ્ગલ કર્મ છે, એક દ્રષ્ટાંત લીધો છે, પછી એ પ્રમાણે બીજી પ્રકૃતિ બધી લઈ લેવી. ભાવાર્થમાં કહેશે રાગ પુદ્ગલ કર્મ છે, તેનો વિપાક રૂપ ઉદય આ છે. પછી રાગની જગ્યાએ ક્રોધ લ્યો તો ક્રોધ પણ ઉદ્ગલ કર્મ છે. દ્વેષ દ્વેષમાં જાય છે, ક્રોધ છે એ દ્વેષમાં જાય છે. એ બધી કર્મની પ્રકૃતિ છે, એ બધી કર્મની પ્રકૃતિ છે. જીવમાં એવો કોઈ સ્વભાવ નથી. રાગ રૂપ પરિણમન કરવું એ જીવનો સ્વભાવ નથી, એ તો વિભાવ અને વિકાર છે એમ કેવું છે. સ્વભાવ નથી તો કેમ એને એ વિભાવ છે કે એવી કર્મની પ્રકૃતિ છે એની સાથે એ ભાવ મેળ ખાય છે. રાગ કર્મની પ્રકૃતિ સાથે જીવના રાગનો મેળ ખાય છે, ક્રોધ કર્મની પ્રકૃતિ સાથે જીવના ક્રોધ ભાવનો મેળ ખાય છે, લોભ જે કર્મની પ્રકૃતિ છે એની સાથે જીવના લોભ ભાવનો મેળ ખાય છે. એટલે બેનું નામ એક છે, એક કર્મ પ્રકૃતિ છે અને એક જીવ વિકાર છે, નામ બેના એક છે. જ્યારે જીવ એ કર્મ પ્રકૃતિના ઉદય સાથે જોડાય છે પોતાના પરિણામથી, ત્યારે તેનો કર્મ પ્રકૃતિના ઉદય રૂપ તદરૂપ પરિણામ થાય છે, તે રૂપેનું પરિણામ થાય છે. એટલે એ ભાવને પ્રકૃતિનું નામ દેવામાં આવે છે. લોભ સાથે જોડાઈને જે પરિણામ થયા એને એમ કહ્યું કે આ તો લોભી લોભના ભાવ છે. ક્રોધના ઉદયમાં જોડાઈને જે ભાવ થયા ત્યારે એમ કહ્યું કે આ ક્રોધના પરિણામ છે. નામ ક્રોધ શું કરવા પાડ્યું કે એવી પ્રકૃતિનો ઉદય થઈને ઉદયમાં તદરૂપ થઈને પરિણામો માટે. રાગ પુદ્ગળ કર્મ છે, તેનો વિપાક ઉદય વિપાક રૂપ ઉદય ઉદય એટલે વિપાક રૂપ પરિણામ. શું પાકવું? જેમ કે ચોખા ચાવલ છે એ પાકે ત્યારે એનો સ્વાદ આવે, રાંધીને ખાય ત્યારે સ્વાદ આવે ને, એમને બુકડો મારે તો સ્વાદ આવે ચાવલનો, એમને કાચા ચાવલનો બુકડો મારે તો સ્વાદ આવે. કઈ સ્વાદ નો આવે, એને પકાવીને ખાય ત્યારે એનો સ્વાદ આવે છે. એમ કર્મ પ્રકૃતિ બંધાય ત્યારે એનો કોઈ અનુભવ નથી થતો. જયારે એનો પાક આવે છે, વિપાક આવે છે, ત્યારે ક્રોધ નો ક્રોધ રૂપે, માન નો માન રૂપે, લોભ નો લોભ રૂપે એવો અનુભવ થાય છે. એવો વિપાક રૂપ ઉદય આ છે, એક પૂતગળ કર્મ છે. આ મારો ભાવ નથી, આ મારો ભાવ નથી એટલે મારો સ્વભાવ નથી એટલે મારું સ્વરૂપ નથી. આવું મારું સ્વરૂપ નથી. હા, એ જ સમયે બધું છે કે નહીં, પણ એ વખતે ક્યાંય નાશ થઈ ગયો છે? એ વખતે જે નાયક ભાવ છું એનો નાશ થઈ ગયો છે? એનો નાશ થઈ ગયો નથી. પોતે એ સ્વરૂપે છે, જે સ્વરૂપે છે એવું અનુભવીને જાણે છે. જ્યારે અનુભવીને એવું જાણે છે ત્યારે આ ઉદય ભાવ છે એવો હું નથી એમ પણ જાણે છે. વિશેષ ભાવમાં જે જે પ્રકારના વિભાવ છે એ બધા લેવા. સામાન્યપણે બધા પર છે, વિશેષપણે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ જે જે છે તે લઈ લેવા. એને વિશેષ ભેદ પ્રભેદ છે. તે મારો ભાવ નથી. હું તો નિશ્ચયથી એક નાયક ભાવ છું. હું નિશ્ચયથી એટલે ખરેખર એમ ખલું શબ્દ વાપરો છે ને, હું તો ખરેખર એક નાયક ભાવ છું. ટીકામાં છે, હું તો નિશ્ચયથી છે ખલું શબ્દ છે. નદુ એસો મધ્ય ભાવ જાણવો હું અહમ એકો જાણગો ભાવો હું લીધું ને, હું માંથી ખલું કાઢ્યું છે. હું અહમ એકો, હું એટલે ખલું નિશ્ચય, હું બહુ નથી કહેતા એમ. હું તો નિશ્ચયથી નાયક ભાવ છું. ટીકા, ખરેખર રાગ નામનું પૂતગળ કર્મ છે. રાગ નામનું, ક્રોધ નામનું પૂતગળ કર્મ છે, લોભ નામનું પૂતગળ કર્મ છે, જ્ઞાનાવરણીય નામનું પૂતગળ કર્મ છે, આયુષ્ય નામનું પૂતગળ કર્મ છે. તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. શું એ લીધું આચાર્ય મહારાજે પર તરીકે ગણાવવા માટે, કે જીવને જે રાગ થયો ને એ ઉદયના વિપાકને લઈને થયો છે, જીવના સ્વભાવને લઈને નથી થયો. આમ કેવું છે, પોતાનો રાગ કહેવાતો પોતાનો છે નહીં આત્માનો, કેમ થયો? કે કર્મના ઉદયના વિપાકને લઈને થયો. મને થયો ને મેં કર્યો એમ નથી. ઠીક, ભૂલ સ્વીકારવી અને ભૂલ ન સ્વીકારવી બે વાત આવી. કેમ થયો રાગ? એ કર્મના ઉદયને લીધે થયો. કોણ એમ જાણે છે? સમ્યક દ્રષ્ટિ જાણે છે. કેમ સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે? કે રાગમાં તેની અપ્રયત્ન દશા છે. સમ્યક દ્રષ્ટિની પ્રયત્ન દશા છે. હું નાયક ભાવ છું એવો અનુભવ કરવામાં એની પ્રયત્ન દશા છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ પ્રયત્નપૂર્વક હું નાયક ભાવ છું એમ જાણે, ત્યારે તે સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવોમાં અપ્રયત્ન દશા વર્તતી હોવાથી રાગ ભાવ તે હું નથી, કર્મના ઉદય થયેલો છે એમ જાણે છે, એમ અનુભવ કરે છે. વિચિત્ર એમ દેખાય છે કે જે સમ્યક દ્રષ્ટિની અવસ્થામાં એ રાગ થાય છે અને આમ કેમ જાણે છે કે મારો નથી. જે શંકાને, આશંકાને કે પ્રશ્નને અવકાશ છે આ રીતે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ એની અવસ્થામાં રાગ થતો દેખાય, અને સમ્યક દ્રષ્ટિ પોતે એમ જાણે કે એ હું નથી, એ ઉદયથી થયેલો છે ને હું નથી, મારો નથી, મેં કર્યો નથી, કરાવ્યો નથી ને એ થાય છે એનું મને અનુમોદન પણ નથી, ને કરતા ને કાર્યતા અનુમંતા પણ હું નહીં. આ કેવી રીતે કે આ પરિણમી ને નક્કી કરે એવી રીતે પરિણમી ને નક્કી કર. કા પરિણમી ને નક્કી કર અને કા તો એવું સમજવાની યોગ્યતામાં આવીને નક્કી કર. આમ છે, નહીં તો સમજાય એવી વાત નથી. જીવ રાગ કરે નહીં એમ કે મારો નહીં તો પ્રમાણિકતા ક્યાં રહી લ્યો? ઠીક, એક વાર જ્ઞાની એમ કરે કે એક વખત તારા દોષ નો સ્વીકાર કર, તારા દોષ નો બચાવ કરીશ નહીં, ભૂલે ચૂકે પણ તારા દોષ નો બચાવ કરીશ નહીં. હા, અને દોષ પ્રાયશ્ચિત આપે મુનિ દશા સુધી ચાલે, એ તો પ્રાયશ્ચિત તો પ્રકરણ તો મુનિ દશા સુધી ચાલે. અને સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિ એમ કે રાગ મારો નથી. વિચિત્ર લાગે કે ન લાગે, આપે કર્યો ને આપ કેમ ના પાડો છો? રાગ તો આપે કર્યો છે ને આપ કેમ ના પાડો છો? અહીંયા કોઈ બીજી વાત સમજાવવી છે, અહીંયા કોઈ બીજી વાત સમજાવવી છે. સમ્યક્ત્વનું સ્વરૂપ અને સમ્યક દ્રષ્ટિના પરિણમનમાં વલણ કેવું છે એ સમજાવવું છે. લ્યો, વલણ સમજાવવું છે. એનું વલણ ક્યાં છે એ સમજાવવું છે. એ સમજાય તો સમ્યક દ્રષ્ટિ ઓળખાય, ઓળખાય તો એને નિર્જરા તત્વ સમજાય. નિર્જરા તત્વ જો સમજાય તો એનો નિવેડો આવી જાય. એમ લેવું છે દબાઈને. આવી કેટલીક વાતો જે છે કે જીવના સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામમાં રાગ થાય અને છતાં મારો નથી એવો અનુભવ થાય, એક ન્યાયે એના પોતામાં થતો રાગ પોતાનો નથી એમ અનુભવ થાય, એ વાત સમજવી કેવી રીતે? આ ઊંડા ઉતરવાની જગ્યા અહીંયા છે, આ જગ્યાએ ઊંડા ઉતરવું જોઈએ. જો સમ્યક દ્રષ્ટિને ઓળખવાય ને એનું સમ્યક્ત્વનું સ્વરૂપ સમજવું હોય તો થાય છે. તો જીવના ચારિત્ર ગુણના પર્યાય છે. સમ્યક દ્રષ્ટિને જે રાગ થયો તે સમ્યક દ્રષ્ટિના ચારિત્ર ગુણનો વિકાર છે. પછી તો બધા લઈ લેવા, ક્રોધ માન માયા મોહ લોભ કર્મ નોકર્મ મન વચન કાયા સ્ત્રોત્ર ચક્ષુ ઘ્રાણ રસન અને સ્પર્શન બધા લઈ લીધા છે. 16 પદ લીધા છે. ક્યાંય મારાપણું નથી એમ સમ્યક દ્રષ્ટિને એમ કહેવું છે. શું કરવા? પરિણમે છે પોતાને, ના કરવા પાડે છે. તો એ વાતને સમજવા માટે તથારૂપ પ્રયત્ન દશા જોઈએ. એ વાતને ખરેખર સમજવા માટે તથારૂપ પ્રયત્ન દશા જોઈએ, નહીતર એને એ વાત બેસે નહીં. ભલે ન્યાયથી નક્કી કરે તો એને અસ્તિત્વ ખસી ગયું છે, પોતાપણું રહ્યું નથી, ફલાણું ઢીંકણું, પણ પોતાપણું મટાડવાની પ્રયત્ન દશામાં આવે તો એને સમજાય, અને કા પરિણમે તો સમજાય. પરિણમે ન સમજાય તો પ્રશ્ન રહેતો નથી. લૌકિકમાં પણ એમ કે છે ભાઈ, માનો પ્રેમ કેવો હોય? જે સ્ત્રીને પુત્ર ન હોય એને માના પ્રેમની ખબર ન હોય, તો એ કોઈક વાર કંઈક તૂટું સૂટું બોલી જાય ત્યારે માં હોય એમ કે બાપા આ સમજવા માટે તો તારે માં થવું પડશે. જ્યાં સુધી તું માં નહીં થાય ત્યાં સુધી તને તારો માતાનો પ્રેમ નહીં સમજાય. સાંસારિક દ્રષ્ટાંતમાં પણ એમ થવું પડે છે ત્યારે સમજાય છે. પ્રસિદ્ધ વાત છે કે નહીં? અહીંયા સમ્યક દ્રષ્ટિનું અંતરંગ પરિણમન સમજવું હોય તો આચાર્ય મહારાજ કહે છે કે રાગ મારો નથી, પૂતગળનો છે. એ પૂતગળના પરમ પ્રકૃતિના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયો છે, મારા સ્વભાવથી ઉત્પન્ન થયો નથી. મારા સ્વભાવથી ઉત્પન્ન થયો નથી એવો મને પ્રત્યક્ષ અનુભવ થાય છે. કેમ કે હું જ્ઞાયક ભાવે એમને એમ રહી જાઉં છું. જ્યારે રાગ ઉત્પન્ન નહોતો થયો ત્યારે પણ હું જ્ઞાયક ભાવે હતો, રાગ ઉત્પન્ન થયો ત્યારે પણ હું જ્ઞાયક ભાવે હતો, અને એ રાગ મટી ગયો ત્યારે પણ હું તો સળંગ જ્ઞાયક ભાવે રહ્યો છું. અને જ્ઞાયક ભાવનો અનુભવ મારા સ્વરૂપનો, જ્ઞાયક ભાવનો એટલે જ્ઞાયકપણે મારા સ્વરૂપનો અનુભવ જોતા જ્ઞાયક ભાવ રાગને કરે એવું કાંઈ થઈ શકે એવું નથી, બની શકે એવું નથી. જ્ઞાયક ભાવ દ્વારા, જ્ઞાયક ભાવ વડે રાગને કરી શકાતો નથી, અશક્ય ને અસંભવિત છે. એને એમ થવું પડે, જ્ઞાયકપણે પોતાને થવું પડે. જ્ઞાયકપણે થયા વિના પોતાનો રાગ પૂતગલ કર્મના ઉદયથી થયો છે અને મારા પણ નથી થયો એ વાત સમજાય એવી નથી એમ છે. હા, પ્રયત્ન દશામાં બધું પૂરા ઉદ્યમથી પોતે જ્ઞાયકપણે પરિણમે છે. જેટલો પોતાનો પુરુષાર્થ છે, વીર્ય છે, એ સર્વ ઉદ્યમથી હું જ્ઞાયક છું એમ પરિણમે છે. એ પરિણમનની અંદર અધુરાશ હોવાને લીધે ચારિત્ર મૂળના રાગાદી ભાવો ઉત્પન્ન થઈ આવે છે આંશિકપણે. પોતે તો કર્યો નથી, એમ કરવાનો પ્રયત્ન કર્યો નથી. પ્રયત્ન તો જ્ઞાયક ભાવપણે રહેવાનો કર્યો છે. તો કે પણ થયા તો ખરા ને? તો કે કર્મના ઉદયને લઈને છે. એ મારે લઈને થયા નથી, ચા મારો નથી ને મારા લઈને થયા નથી એમ કહેવામાં સમ્યક દ્રષ્ટિનું સમ્યક્ત્વ દર્શાવવું છે અને સમ્યક્ત્વ સહિતનો પુરુષાર્થ દર્શાવવો છે. ભાષા સાદી છે પણ ભાવ ઊંડા છે. હા, છે તો એની જાત નથી એટલે કજાત જરૂર છે. પણ પોતાની જાતના અનુભવમાં રહીને એ અનુભવાય છે, એ પ્રકાર અનુભવાય છે. બોલવા પૂરતી, કહેવા પૂરતી વાત. આ કહેવા માત્ર નથી, આ કઈ કહેવા માત્ર નથી. જાવ, રાગ મારો નથી. રાગ કરતો જાય, રાગની રુચિ હોય ને રાગ મારો નથી એમ નથી. રાગની રુચિ જેને મટી છે ને રાગની જેને અરુચિ થઈ છે એને કઈક એની ઝાંખી થાય એવું છે. એમ થાય એટલે રુચિનો પલટો ખાય ત્યારે કઈક ઝાંખી થાય એવું છે, નહીતર એની ઝાંખી થાય એવું પણ નથી. ઝાંખી એટલે શું ખબર? ઝાંખી સમજાવ. ઝાંખી થોડા ભાષ્યમાન પણ આવના, અલ્પ ભાષ્યમાન પણ આવના. ખરેખર રાગ નામનું પૂતગળ કર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો. આ એમાંથી નીકળે, એના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો એટલે કે જીવના પ્રયત્નથી ને પુરુષાર્થથી નહીં ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. મારો સ્વભાવ નથી, હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. આચાર્ય મહારાજ જ્ઞાયક ભાવમાં ઉભા રહીને, પ્રત્યક્ષ જ્ઞાયક ભાવમાં ઉભા રહીને વાત કરે આમ છે. એ જ પ્રમાણે રાગપદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, સૂત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન બધા વિશેષપણા વિશેષપણે વાત લીધી છે ને, એ શબ્દો મૂકીને 16 સૂત્રો વ્યાખ્યાન રૂપે કરવા કહેવા. આમ તો નોકર્મ ની અંદર મન, વચન, કાયા, સૂત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન બધા આવી જાય છે, અને કર્મ ની અંદર બધી કર્મ ની પ્રકૃતિ આવી જાય છે. રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ માં ભાવ કર્મ આવી જાય છે. ભાવ કર્મ, દ્રવ કર્મ ને નો કર્મ, એ બધા ઉદગળ કર્મ ના વિપાક થી ઉત્પન્ન થયેલા છે અને મારે એને કઈ સંબંધ નથી. હું એનાથી ભિન્ન એક નાયક ભાવ નાયક ભાવમાં પણ મારો અનુભવ કરું છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ, પોતાને જાણતો અને રાગને છોડતો થકો, એક સાથે બે કામ કરે છે. પોતાને નાયક ભાવ પણ જાણતો અને રાગને છોડતો થકો, નિયમથી જો સિદ્ધાંતિક રીતે જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે. રાગને છોડે છે વૈરાગ્ય છે, પોતાના આત્માને જાણે છે તે જ્ઞાન છે.
ભગવાન નો